समयसार भगवान कुंकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका એનો સાથે આપણે કરી રહ્યા છીએ. એમાં કર્તા કર્મ અધિકારમાં ગાથા 142 પછીથી કળશ 69 આપણે કર્યો છે. તે પછીથી કળશ 70-91 સુધીના કળશ પણ આપણે કર્યા છે. હવે 70 કળશથી શરૂ કરીને બાકીના બધા કળશ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ પ્રવચનમાં જે કહ્યું છે એના આપણે અંશો લઈએ. આપણે 69માં કળશ ઉપર ના ગુરુદેવના પ્રવચનના અંશો કર્યા છે. હવે 70ના અંશો આપણે કરીએ. શ્લોક એનો અર્થ એ બધું આપણે કર્યું છે. 69ના અંશો પૈકી એમાં જે છેલ્લી વાત ગુરુદેવે કહી હતી એનું પુનરાવર્તન કરીએ એટલે અનુસંધાન આપણને મળી જાય. 69માં એ વાત આવી કે નયોનો પક્ષપાત મટી જાય, સર્વ પ્રકારના નય વિકલ્પનો પક્ષપાત મટી જાય ત્યારે વિતરાગ દશા થાય છે અને એ નિર્વિકલ્પ વિતરાગ દશા છે અને એમાં સ્વરૂપની શ્રદ્ધા પણ વિકલ્પ વિનાની નિર્વિકલ્પ થાય છે. એટલે જે શ્રદ્ધાન છે એમાં કોઈ શબ્દની કે વિકલ્પની જરૂર હોતી નથી એવું શ્રદ્ધાન થાય છે. વિતરાગ દશા થાય છે એક વાત, એ નિર્વિકલ્પ દશા છે અને સ્વરૂપની શ્રદ્ધા પણ નિર્વિકલ્પ થાય છે એ બીજી વાત, અને ત્રીજી વાત સ્વરૂપમાં પ્રવૃત્તિ થાય છે. એટલે હવે પહેલા જે રાગ પ્રવૃત્તિ હતી એ રહેતી નથી. રાગ પ્રવૃત્તિને બદલે હવે પ્રવૃત્તિ સ્વરૂપમાં થાય છે. એટલે પરનું લક્ષ કરીને જે પ્રવૃત્તિ હતી એ હવે થતી નથી. અને ચોથું, અતિન્દ્રિય સુખ અનુભવાય છે. એટલે આ ચાર વસ્તુ ગુરુદેવે આપણને સમજાવી કે જ્યારે સર્વ પ્રકારના નયો થી જે અતિક્રમી અને નિર્વિકલ્પ દશામાં પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરે છે તો આ ચાર વસ્તુ બને છે. એ 69 ગાથા ઉપર આપેલા ગુરુદેવના પ્રવચનમાંથી આપણે એ વાત લીધી. હવે આપણે જાણીએ છીએ તેમ 69 પછીથી 20 કળશની અંદર એમાં જુદા જુદા જોડકા લઈ અને વ્યવહાર અને નિશ્ચય નયના કે નયથી અતિક્રાંત નયથી અતિક્રમીને પોતે પોતાના સ્વરૂપને પામે છે એ વાત કહેવામાં આવી છે. એટલે 20 કળશની અંદર નય પક્ષને વધારે વર્ણવ્યો છે. નયના વિકલ્પોને વિશેષતાથી સમજાવવા માટે વર્ણવામાં આવે છે અને કહે છે કે આવા સમસ્ત નય પક્ષોને જે છોડે છે, જે એને અતિક્રમી જાય છે તે તત્વનો જાણનાર પોતે પોતાના સ્વરૂપનો અનુભવ કરે છે. કળશ 70 શ્લોકાર્થ ઉપરનું પ્રવચન એમાં આપણે શ્લોકનો અર્થ કરી ચૂક્યા છીએ. આ શ્લોકમાં વાત એ છે કે બદ્ધ જીવ કર્મથી બંધાયેલો છે એવો એક નય છે, એવું એક નય પક્ષ છે અને બીજો જીવ કર્મથી બંધાયેલો નથી એવો બીજો નય પક્ષ છે. અને પછી એમાં એમ કહ્યું કે એ બંને નય પક્ષને અતિક્રમી જાય છે, એનાથી રહિત પોતે વિકલ્પ વિના પોતાના સ્વરૂપનો અનુભવ કરે છે, કે સમ્યક દ્રષ્ટિ જ્ઞાની પુરુષ છે અને એવા સમ્યક દ્રષ્ટિ જ્ઞાની પુરુષને હંમેશા એમ જ પોતાનું સ્વરૂપ અનુભવમાં આવે છે. આ વાતને સમજાવતા ગુરુદેવ અહીંયા કહે છે કે ભાઈ બહુ ઝીણી વાત અને ઊંચી વાત. પ્રથમ જ્ઞાનમાં એવો પક્ષપાત આવે છે કે વસ્તુ આ જ છે, પછી તે પક્ષપાત રૂપ વિકલ્પને મટાડીને જે અનુભવ થાય તે ધર્મ છે. જે પક્ષપાત રૂપ વિકલ્પ હતો એ વિકલ્પને પણ પછી છોડી દે છે, વિકલ્પમાં રહેતો નથી, એ વિકલ્પમાં પહેલા ઉભો હતો ત્યાંથી હવે ખસી અને પોતાના સ્વરૂપ તરફ જાય છે. એટલે પક્ષપાત એને નિશ્ચય નહીં નો હતો, વ્યવહાર નહીંથી કહેલી વાત છે કે વાત બરાબર નથી, અને નિશ્ચય નહીંથી કહેલી વાત જે છે તે સત્યાર્થ છે, અને એવા નિશ્ચય નહીંની વાતને એ લઈને બેઠો છે ત્યારે એને એવો પક્ષપાત હતો અને એ સાથે એ વિકલ્પ દશામાં હતો, એ વખતે એને સ્વભાવ હતો એટલે અટક્યો હતો, એટલે ત્યાંથી તે હવે છૂટીને જ્યાં અટક્યો હતો ત્યાંથી એ ખસીને પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરીને પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને ત્યાં લઈ જાય છે અને એમ કરતા સ્વનો અનુભવ કરે છે, અને જે અનુભવ થાય છે તે સમ્યક દર્શન છે, તે ધર્મની શરૂઆત છે. એટલે ગુરુદેવ અહીંયા કહે છે કે આ આત્મધર્મની વાત છે, આ આત્મધર્મની વાત છે. આગળ કહે છે કે સ્તવનમાં આવે છે કે હોંશીલા હોંશ ન કીજે, મતલબ કે આ બાહ્ય વૈભવ અને શરીરની સુંદરતા દેખીને તેમાં હોંશ ન કરભાઈ, અને રાગની વ્યવહારની બાહ્ય ક્રિયામાં પણ હોંશ ન કર. અંદર સુંદર નાદ ભગવાન ચિત્ત સ્વરૂપ બિરાજે છે, તો હોંશ કરી અને ત્યાં જા, સ્વરૂપમાં જા. લોકોને તો આ એકાંત જેવું લાગે પણ નિશ્ચયથી જ એ વસ્તુ પ્રાપ્ત થાય છે અને વ્યવહારથી ન થાય એનું નામ અનેકાંત છે, અને તત્વભેદી ચિત્ત સ્વરૂપ પોતાને નિરંતર ચિત્ત સ્વરૂપે જ વેદે છે. તત્વભેદી એટલે જ્ઞાની પુરુષો, કે પોતાને જેવો ભગવાન આત્મા છે એવા ભગવાન આત્માના સ્વરૂપે જ અનુભવે છે, વેદે છે. આગળ કહે છે કે આ તો ચોથા ગુણસ્થાનની વાત છે. પછી આગળ વધીને તો એટલે ચારિત્રનો પુરુષાર્થ થાય છે. પાંચમા અને છઠ્ઠા ગુણસ્થાનની તો સી વાત કરી, ઉપરના ગુણસ્થાને તો જે પ્રચુર આનંદનો અનુભવ છે એ તો કોઈ અદભુત અલૌકિક ચીજ છે. જેમ જેમ અંદરમાં સ્થિરતા કરે છે ને એકાગ્રતા વધતી જાય છે તેમ 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 એને એવા આનંદનો અનુભવ પણ વિશેષતાથી થાય છે. વ્યવહારના અગ્રવાળાને એમ લાગે કે અમારી તુચ્છતા બતાવીને નિંદા કરે છે. વ્યવહારનો આગ્રહ હોય એને કદાચ કોઈક રીતે એમ લાગી જાય કે અમને તો તુચ્છ ગણ્યા. ગુરુદેવ કહે છે કે બાપુ આ નિંદા નથી, ભગવાન તારી નિંદા ન હોય, તું ભગવાન છે ને, પણ પર્યાયમાં જે ભૂલ છે તેનું અહીં જ્ઞાન કરાવે છે. આ તો તારા પરમ હિતની વાત છે, તને એમાં દુઃખ લાગે પણ હે મિત્ર, હે સજ્જન, ધર્મનું સ્વરૂપ જ આવું છે. તારું ચૈતન્ય સ્વરૂપ એકલા આનંદથી ભરેલું છે, ત્યાં તું જાને તને અવશ્ય આનંદ થશે. પ્રભુ જાણનારને જાણ અને દેખનારને દેખ. ગુરુદેવ શું કહે છે કે અંદર જે જાણનાર પડ્યો છે એને તું જાણ ને, જે દેખનાર પડ્યો છે એનું લક્ષ્ય કરીને એને દેખ ને. એ જાણવા ને દેખવા જેવી ચીજ છે એને અંતરમાં દેખ, એને જાણ. કેમ નહીં કરતા, તું બહારમાં શા માટે ભટકે છે? તારી ચીજને અંતરમાં દેખતા તે ચિત્ત સ્વરૂપ જ દેખાય છે, એ આનંદ સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, અને એવા એ જ્ઞાન રૂપે અનુભવમાં આવે છે. બસ આ જ માર્ગ છે. લોકોને લાગે કે આ તો નિશ્ચયનો માર્ગ. હા ભાઈ, માર્ગ તો નિશ્ચયનો જ છે, અને નિશ્ચયનો છે એટલે સત્યનો માર્ગ છે. અહીંયા શ્લોકમાં ત્રણ વાત કરી કે જીવ કર્મથી બંધાયેલો છે, એવો એક નય છે કે વ્યવહાર નયનો પક્ષ છે. બીજો એક નય છે કે જીવ કર્મથી બંધાયેલો નથી, એવો બીજો નિશ્ચય નયનો પક્ષ છે. અને ત્રીજી વાત એ કરી કે જે તત્વભેદી પક્ષપાત રહિત છે તેને નિરંતર ચિત્ત સ્વરૂપ જીવ જેવો છે તેવો અનુભવાય છે. જેવો ભગવાન આત્મા છે એવો જ એમને અનુભવમાં આવે છે. કેમ કે એ વિકલ્પોથી છૂટીને પોતાના સ્વરૂપમાં જાય છે ત્યારે એમને એવો અનુભવ થાય છે. એટલે તેમાંનો એક પણ વિકલ્પ નહીં, વિકલ્પમાં અટકતા નથી, પરંતુ ભગવાન આત્મામાં જાય છે. ક્લસ 70 ના ભાવાર્થ ઉપરના પ્રવચનમાંથી આપણે કેટલાક અંશો લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 5મો પાના નંબર 297, ક્લસ 70 ભાવાર્થ ઉપરનું પ્રવચન. એમાં બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ સમજાવે છે કે 6ઠી અને 11મી ગાથામાં પહેલેથી જ પર્યાયને ગૌણ કરીને આચાર્ય કથન કરતા આવ્યા છે. 6ઠી ગાથામાં એ વાત આવીને કે આત્મા પ્રમત પણ નથી, અપ્રમત પણ નથી, એકમાત્ર નાયક જ છે. તે શુભાશુભ ભાવના સ્વભાવે કદીય થતો નથી. શુભ ભાવે કે શુભ ભાવે આત્મા ક્યારેય થતો નથી. આત્મા તો શુદ્ધ ભાવે જ રહ્યો છે. એવું ચૈતન્ય સ્વરૂપ નાયક ત્રિકાળ છે, ત્રણેય કાળે એમ જ છે. એટલે કે વર્તમાન પર્યાયમાં જે કઈ છે એને ગૌણ કરી અને એમ કહેવામાં આવ્યું. વર્તમાન પર્યાયમાં જે દશા છે એ છે કે નથી એમ નથી, પર્યાય છે અને પર્યાયમાં એની દશા છે, એ મનુષ્ય રૂપે છે અને એને પરનું લક્ષ પણ થાય છે. પણ એ બધું કેવું છે? એ બધું પર્યાયમાં છે, ક્ષણિક છે, એ પરનું લક્ષ કરતા થાય છે. જેથી કરીને એના એ સ્વભાવગત ક્રિયા છે એમ નથી, એ સ્વભાવગત પર્યાય થઈ રહી છે એમ નથી, એ તો વિભાવરૂપ પર્યાય થઈ રહી છે. એટલે એવી પર્યાય ને ગૌણ કરી છે કે પર્યાય છે જ નહીં એમ નિષેધ નથી કર્યો, પણ પર્યાયને ગૌણ કરીને મુખ્યતા જેવું આત્માનું શુદ્ધ સ્વરૂપ છે એની કરી, મુખ્યતા આત્માનું જેવું શુદ્ધ સ્વરૂપ છે એની કરવામાં આવી અને પર્યાયને ગૌણ કરી અને વાત કહેવામાં આવી કે ભગવાન આત્મા પ્રમત પણ નથી અને અપ્રમત પણ નથી, એને રાગ પણ નથી અને રાગ રહિત પણ નથી. એમ કે મુખ્યતા જેવું શુદ્ધ સ્વરૂપ છે જે ત્રણેય કાળે એક સરખું રહે છે એની કરી એને વાત કરવામાં આવી. એટલે એમ પર્યાયને ગૌણ કરીને પ્રથમથી પહેલેથી જ આ શાસ્ત્રની શરૂઆત કરી ત્યાંથી જે વાત એ જ રીતે કરવામાં આવી છે કે પર્યાયને ગૌણ કરીને વાત કરવામાં આવી હોય. પર્યાયનો અભાવ કરીને નથી કહેવામાં આવ્યો, પર્યાય છે જ નહીં એમ કરીને વાત નથી કરવામાં આવી. પર્યાય એક સમયનું સત્ય છે એનો તો સ્વીકાર છે, પણ એ બદલાતું તત્વ છે, જીવમાં એ બદલાતો અંશ છે, એટલે એની મુખ્યતા નથી કરી અને એને ગૌણ કરી અને જે બદલાતું નથી એવું ધ્રુવ દર્શાવવું છે, એ જે દ્રષ્ટિનો વિષય છે એવો દર્શાવવો છે. એટલે આ શાસ્ત્રમાં સમયસારમાં આખા સમયસારમાં પહેલેથી શરૂ કરીને છેલ્લે સુધીમાં એ જ રીતે દ્રવ્યની મુખ્યતાથી કથન કરવામાં આવ્યા છે અને પર્યાયને એ વખતે ગૌણ કરીને વાત કહેવામાં આવી છે. એટલે પર્યાયનો અભાવ કરીને કહેવામાં નથી આવ્યું. આ શાસ્ત્રમાં નિરૂપણ કરવામાં આવ્યું છે એ બધું આ રીતે છે કે પર્યાયને ગૌણ કરીને એટલે કે પેટામાં રાખીને, અભાવ કરીને નહીં, એમ બધું નિરૂપણ કરવામાં આવ્યું છે. પર્યાય છે નહીં એમ અભાવ કરીને નહીં, પણ પણ ગૌણ કરીને એટલે કે પેટામાં રાખીને કથન કરવામાં આવ્યું છે. એટલે પહેલેથી જ એ પર્યાયને ગૌણ કરતા જ હતા, એટલે વ્યવહાર નહીં તો ગૌણ કરેલો જ છે. પણ હવે તો વાત આગળ એ કરવી છે કે નિશ્ચયથી જે વાત કરવામાં આવી છે એ કથન, એની સાથે રહેલો વિકલ્પ, એ પક્ષપાત છે એને પણ છોડીને પોતે પોતાના સ્વરૂપમાં જવું છે. નિશ્ચયથી જે કહેવામાં આવ્યું છે એમાં કઈ અસત્ય છે કે વિપરીતતા છે એમ કેવું નથી. નિશ્ચયથી જે કહેવામાં આવ્યું છે એ પરમ સત્ય છે. પણ એ નિશ્ચય નહીંથી કહેવામાં આવેલી કથની જે વિકલ્પ સહિત છે, એવા વિકલ્પથી ઉઠીને ઉપર જઈને પોતાના સ્વરૂપમાં જવું છે. એટલે અહીંયા આ બધા કળશમાં આ રીતે વાત કરવામાં આવી છે. પર્યાયમાં રાગ દ્વેષના જે ભાવો થાય છે તેને પહેલેથી જ ગૌણ કરતા આવ્યા છે. તે ભાવો શુદ્ધ આત્મદ્રવ્યમાં નથી, તેથી તે ભાવો અભૂતાર્થ છે. એ 11મી ગાથામાં કહ્યું કે એ બધા ભાવો છે તે આત્મદ્રવ્યમાં નથી, એ પર્યાયમાં છે, એ ક્ષણિક છે, એટલે એ ભૂતાર્થ નથી, એટલે કે એ અભૂતાર્થ છે. તો પછી ભૂતાર્થ શું છે? જે ત્રણેય કાળે રહેવા વાળું છે તે શું છે? જે સત્યાર્થ છે તે શું છે? તો કે ભગવાન આત્માનું શુદ્ધ દયથી એવું સ્વરૂપ છે, એવું સ્વરૂપ જ ભૂતાર્થ છે, જે ત્રિકાળ એક સરખું રહે છે, જે બદલાતું નથી, જેમાં પર્યાય પણ નથી, એવા સ્વરૂપને ત્યાં દર્શાવવામાં આવ્યું અને ભૂતાર્થ કહ્યું અને એ જ સત્યાર્થ છે. એટલે એ વખતે પર્યાયને ગૌણ કરવામાં આવી છે, એમ નથી કે પર્યાયનો અભાવ કરવામાં આવ્યો. એટલે ત્યાં પણ 11મી ગાથાની અંદર પણ એ જ વાત કરવામાં આવી કે એ બધા ભાવ શુદ્ધ આત્મદ્રવ્યમાં જે પરના લક્ષ્ય થાય છે એ બધા ભાવ શુદ્ધ આત્મદ્રવ્યમાં નથી, તેથી એ ભાવો અભૂતાર્થ છે. ભગવાન આત્મા એક ભૂતાર્થ છે. ચૈતન્યના પરિણામ પરનિમિત્તથી, એટલે પરનિમિત્ત એટલે પરનું લક્ષ્ય કરવામાં આવે છે એટલે પરનિમિત્ત કહેવામાં આવે. કઈ પેલું નિમિત્ત કઈ કરાવે છે એમ નથી, પણ એ વખતે લક્ષ સ્વને છોડી અને પર તરફ ગયું છે એટલે એમ કહ્યું કે પરનિમિત્તથી થતા ચૈતન્યના પરિણામ જે રાગાદિ રૂપ છે તે અનેક પ્રકારના થાય છે. અને એનો અર્થ એ કે સામે બીજી ચીજ નિમિત્ત છે જેના લક્ષે અનેક પ્રકારના રાગાદિ પરિણામ થાય છે. બસ આટલું જ. એનો અર્થ એમ નથી કે પર નિમિત્ત અનેક પ્રકારના પરિણામ કરાવે છે એમ નથી. નિમિત્ત કઈ કરતું નથી, પરનું લક્ષ્ય કર્યું એટલે પરના લક્ષ્ય જે ભાવ થયા એમાં પરે કઈ કર્યું છે એમ નથી. પરનું લક્ષ્ય કરનારો પણ જીવ પોતે જ છે. એટલે જે રાગાદી પરિણામ થાય છે, જે વિભાવ ભાવ થાય છે, એનો કરતા પણ જીવ પોતે જ છે. એમાં લક્ષ્ય પરનું છે એટલે એમ કહ્યું કે પરના નિમિત્તે એ બધા ભાવ થયા અને એવા પરિણામ થાય છે. નિમિત્તના લક્ષ્ય થાય છે તેથી નિમિત્તથી થાય છે એમ કહેવામાં આવે છે, એવો ઉપચાર કરવામાં આવે છે. એટલે એ વાત 11મી ગાથામાં કરવામાં આવી કે ભગવાન આત્મા છે તો ભૂતાર્થ છે અને આ બધા ભાવો ક્ષણિક ભાવો છે જે પરના લક્ષ્ય થાય છે તે અથવા પરના નિમિત્તથી થાય છે તે રાગાદિ સ્વરૂપ છે, એ ક્ષણિક ભાવો છે. અને મૂળ સ્વરૂપ તો શુદ્ધ નિશ્ચય નયના વિષયભૂત એવું સ્વરૂપ છે, ત્રિકાળ જે રહેવા વાળું છે એ જ છે. આ વાત 11મી ગાથામાં કરવામાં આવી. પણ એમાંથી નિશ્ચય નહીંથી જેવું સ્વરૂપ છે એવો વિકલ્પ એ પકડવાનો નથી, પણ ભૂતાર્થ એવું જે સ્વરૂપ છે એવા સ્વરૂપમાં જવાનું છે એમ ત્યાં કહેવામાં આવ્યું છે. એ 6ઠી ગાથામાં કે 11મી ગાથામાં જે વાત કરવામાં આવી છે એ પર્યાયને ગૌણ કરીને વાત કરવામાં આવી છે, શુદ્ધ નિશ્ચયને ની મુખ્યતાથી વાત કરવામાં આવી છે, પણ એ માત્ર કથન રૂપ નથી, એ દર્શાવી અને એવા શુદ્ધ સ્વરૂપમાં જવા માટેની વાત ત્યાં કરવામાં આવી છે. અહીંયા આ જે કળશ કયા 20 કળશની અંદર એ જ રીતે જુદી જુદી વસ્તુને લઈ અને એમ દર્શાવવામાં આવ્યું છે કે આ બધામાં જે નિશ્ચયથી જે કહેવામાં આવ્યું છે તે સત્ય છે, છતાં પણ એવા વિકલ્પમાં રહેવાથી સ્વરૂપમાં નહીં જવાય એમ આચાર્ય ભગવાન કૃપા કરીને આપણને જણાવે છે, સમજાવે છે. ભાઈ શું ત્યાં નિશ્ચય નહીંથી કહેવામાં આવેલી વાત જોકે સત્ય છે છતાં પણ એવા વિકલ્પમાં તું અટકી ન જતો, પરંતુ તારા સ્વરૂપમાં જજે, આટલી જ વાત કરવી છે. અને એમાં નિશ્ચય અને વ્યવહાર જુદી જુદી રીતે કઈ રીતે હોય એ આપણને અહીંયા આ 20 કળશ દ્વારા કહ્યું છે. ગુરુદેવ અહીંયા આગળ સમજાવે છે કે આ દેહ તો મૃતક કલેવર છે, અત્યારે પણ એટલે એ દરેક વખતે એ તો મૃતક કલેવર જ છે. ભગવાન આત્મા એ એનાથી જુદો છે. અત્યારે એ શરીર છે તો મળદું છે, તેમાં અમૃત સાગર પ્રભુ આત્મા મૂર્છાઈ ગયો છે. શરીરના ચળકાટ, નમળાઈ, ઉજળાશ વગેરે દેખીને અમૃતનો નાથ મૂર્છા પામ્યો છે. જેને દેહાભ્યાસ છે ને એની વાત કરી છે, જેને દેહ સાથે એકરૂપતા છે ને એને માટે આ વાત કરી છે. ગુરુદેવ કહે છે કે પણ દેહ તો એના કાળે છૂટવાનો જ છે. અહીં કહે છે કે દેહ પ્રત્યેનો રાગ તો શું, વ્રત આદિ સંબંધી થતા વિકલ્પનો રાગ પણ મૃતક છે, મળદું છે, એ ચેતન નથી. કેમ કે ચૈતન્યનો તેમાં અભાવ છે. વ્રત આદિ નો રાગ કે વિકલ્પ એમાં પણ ચેતનનો અભાવ છે. આવી રાગની પર્યાયને પહેલેથી જ આચાર્ય ભગવાન તો ગૌણ કરતા આવ્યા જ છે. આ શાસ્ત્રમાં એ વાત તો પહેલેથી કહેતા આવ્યા જ છે. અને જીવને શુદ્ધ ચૈતન્ય માત્ર કહ્યો છે. અને હવે અહીંયા આ કળશમાં કહે છે કે એ વિકલ્પોને છોડીને અતિક્રમીને તું તારા સ્વરૂપમાં જા. અને એટલે મૂળ કળશની વાત અહીંયા લેતા કહ્યું છે કે એ રીતે જીવ પદાર્થને શુદ્ધ નિત્ય અભેદ ચૈતન્ય માત્ર સ્થાપીને હવે કહે છે કે આ શુદ્ધ નયનો પણ પક્ષપાત વિકલ્પ કરશે તે પણ તે શુદ્ધ સ્વરૂપના સ્વાદને નહીં પામે. એટલે એવા પક્ષપાતને છોડીને પ્રભુ તું તારા સ્વરૂપમાં જા, તારા સ્વરૂપનો અનુભવ કર. જ્ઞાની પુરુષોએ એમ જ પોતાના સ્વરૂપનો અનુભવ કર્યો છે. અશુદ્ધ નયની તો વાત જ નથી, અશુદ્ધ નયની તો વાત શું કરવી, પણ જો કોઈ શુદ્ધ નયનો પણ પક્ષપાત કરશે તો એ પક્ષનો રાગ એને નહીં મટે, એટલે એ ત્યાં અટકશે. અને એમ કરતા એને વિતરાગતા નહીં પ્રગટે, પોતાના સ્વરૂપનું દર્શન નહીં થાય, સમ્યક જ્ઞાન સમ્યક દર્શન નહીં થાય. પાના નંબર 298 પર બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ સમજાવે છે કે આચાર્ય દેવ વ્યવહારને તો ગૌણ કરતા આવ્યા છે અને હવે કહે છે કે જે કોઈ શુદ્ધ નયનો પક્ષપાત કરશે તે પણ શુદ્ધ સ્વરૂપના સ્વાદને નહીં પામે. અશુદ્ધ નયની તો વાત જ નથી, હું રાગ વાળો છું, પુણ્યવાળો છું, વ્યવહારનું પાલન કરનારો છું, એમ જેની દ્રષ્ટિ છે એની તો વાત જ છે, એ તો આત્માના અનુભવથી દૂર છે. અહીં તો એમ કહે છે કે જે શુદ્ધ નયનો પણ પક્ષપાત કરશે તેને આત્માનો અનુભવ નહીં પ્રગટ થાય, વિતરાગતા નહીં પ્રગટ થાય. આ સૂક્ષ્મ વાત છે. પહેલા વ્યવહારને તો ગૌણ કરીને તેનો નિષેધ કરાયો, હવે શુદ્ધ નયના પક્ષપાતને વિકલ્પને પણ છોડવાની વાત કરે છે. ભાઈ તું તારી દયા કર, તું જીવડો છે તેવડો તને માન, જીવો છે અને જીવડો છે તેવડો અને તેવો તું માન, તું ચેતન છો, ભગવાન આત્મા છો, તું અનંત ગુણોનો પિંડ છો, એનાથી જો તું તારી જાતને તારા સ્વરૂપને ઓછો કે અધિક માનીશ તો તારી દયાને બદલે તારી હિંસા થશે. તું જીવડો છે તેવડો તારી જાતને નહીં માને, તેનાથી પૂછો કે અધિક માનીશ તો તારી દયાને બદલે તારી હિંસા થશે. તું શુદ્ધ સ્વભાવી છો, તારો સ્વભાવ જેવો છે તેવો તું નહીં માને અને બીજા પ્રકારે માનીશ તો એમાં તારી હિંસા થાય છે, તારા સ્વભાવ ભાવની હિંસા થાય છે. ગુરુદેવ કહે છે કે ભાઈ આ જુવાની ઝોલા ખાય છે, ક્યારે દેહ છૂટી જશે એનો શું ભરોસો, આ દેહ તારી ચીજ નથી, દેહમાં તું નથી અને તારામાં દેહ નથી, દેહ તને અડકતો નથી અને દેહ સંબંધી મમતાના જે વિકલ્પ થાય છે તે તને અડતા નથી, ખરેખર તો વિકલ્પ રહિત, વિકલ્પ રહિત નિર્વિકલ્પ તારું સ્વરૂપ છે. અહીં કહે છે કે હું નિર્વિકલ્પ છું, એવા શુદ્ધ નયનો પણ પક્ષપાત કરીશ તો તને પક્ષનો રાગ નહીં મટે, તેથી વિતરાગતા નહીં થાય. હું નિર્વિકલ્પ છું એવો પક્ષપાત પણ છોડ, તું ખરેખર નિર્વિકલ્પ જ છો પણ એવો પક્ષપાત પણ છોડીને તારા સ્વરૂપ તરફ વળી જા. પક્ષપાતને છોડી ચિન્હ માત્ર સ્વરૂપ વિશે લીન થયે જ સમયસારને શુદ્ધ સ્વરૂપને પમાય છે. માટે શુદ્ધ નહીને પહેલા જાણીને પછી તેનો પણ પક્ષપાત છોડીને શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરી સ્વરૂપ વિશે પ્રવૃત્તિ રૂપ ચારિત્ર પ્રાપ્ત કરી વિતરાગ દશા પ્રાપ્ત કરવી યોગ્ય છે. આગળ કળશ 71 માંથી કેટલાક અંશ આપણે લઈએ. પારા નંબર 299 ઉપર અહીંયા કહે છે, પહેલા તો 71 માં શું વાત હતી એ લઈએ. 71 માં મૂંઢ એક નય પક્ષ એમ કે છે કે જીવ મૂંઢ છે, મોહી છે, અને બીજો નય એમ કે છે કે એ મૂંઢ મોહી નથી. એટલે બે માંથી એક પણ નયનો પક્ષપાત કર્યા વિના પોતાના સ્વરૂપમાં જવાની વાત કરવી છે ને, તો એમાં જે વાત કરી છે એની સાથે ગુરુદેવે જે ઘણી મહત્વની વાત સમજાવી છે એના કેટલાક અંશ આપણે લઈએ છીએ. ગુરુદેવ અહીંયા કહે છે પાના નંબર 299 ઉપર બીજા પેરેગ્રાફમાં કે જીવમાં મોહ છે એ વ્યવહાર નયનો પક્ષ છે. એનો તો પહેલેથી જ નિષેધ કરવામાં આવ્યો છે કે મોહ છે એ કઈ જીવનું સ્વરૂપ હોઈ શકે નહીં. ભગવાન આત્મામાં કોઈ એવો ગુણ નથી કે જેને કારણે એને મોહ હોય. એટલે એની વાત તો જીવમાં છે જ નહીં, એમાં એવો ગુણ પણ નથી જેને કારણે એ મોહિત થાય. સિદ્ધ ભગવાનને ક્યાં મોહ છે? એટલે જીવમાં મોહ છે એમ કહેવું એ તો વ્યવહાર નયનું કથન છે અને એનો તો પહેલેથી આપણે સમજીને નિષેધ કરતા આવ્યા છીએ. અહીં હવે શુદ્ધ પરમાત્મ દ્રવ્યમાં મોહ નથી એવા નિશ્ચય નયના પક્ષનો પણ નિષેધ કરવામાં આવે છે. જો નિશ્ચય નયથી જે કહેવામાં આવ્યું છે એ સત્યનો વિરોધ નથી કર્યો કે એનો નિષેધ નથી કર્યો, પણ એ પક્ષનો એટલે નિશ્ચય નયના પક્ષનો જે એક જ માત્ર પક્ષને લઈને બેઠો છે એને અહીંયા જણાવે છે કે એ પક્ષને પણ તું અતિક્રમી જાય અને છોડીને હવે આગળ વધ. એટલે એ પક્ષનો પણ અહીંયા નિષેધ કરવામાં આવ્યો છે કે તું પક્ષમાં રોકા નહીં, એ વિકલ્પ છે એ વિકલ્પનો નિષેધ કર્યો એટલે કે વિકલ્પને છોડ્યો. વિકલ્પને છોડવો છે એટલે કઈ પરમ સત્ય છે એનો અસ્વીકાર એમ અર્થ નથી થતો. આ વાતને જરાક સમજવાની જરૂર છે કે ભગવાન આત્માનું એવું જ સ્વરૂપ છે. ભગવાન આત્મા ચેતન છે એ ક્યારે મોહી હતો જ નહીં, મોહી થઈ શકે જ નહીં. એ વાત પરમ સત્ય છે એનો તો સ્વીકાર જ છે, પણ નિશ્ચય નહીંથી જે કહેવામાં આવ્યું છે એ પક્ષનો અહીંયા તો નિષેધ કરવામાં આવ્યો છે. પક્ષનો નિષેધ કરવામાં આવે છે. આત્મા શુદ્ધ ચતિરા સચ્ચિદાનંદમય પ્રભુ પવિત્રતાનું ધામ છે, તેમાં મોહ નથી. એવો જે નિશ્ચય નયનો પક્ષ છે તે પણ એક વિકલ્પ છે, રાગ છે, અને તે બંધનું કારણ. એટલે કે હું મોહી નથી એવો જે વિકલ્પ થાય તે શુભ રાગ છે. શું સ્પષ્ટતા કરી છે ગુરુદેવે? એનો અર્થ શું કરવાનો છે? હું મોહી નથી એવો જે વિકલ્પ થાય તે શુભ રાગ છે, અને તે મારું કર્તવ્ય છે એમ જે માને છે તે મિથ્યા દ્રષ્ટિ છે. જે એમ માને કે હું મોહી નથી અને એમ કરી અને એ મોહી નથી અથવા હું જ્ઞાયક છું એમ રટણ કરવાથી મને મારા શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થશે, તો એવી માન્યતા છે તે મિથ્યા માન્યતા છે. કેમ કે એ વિકલ્પ છે અને વિકલ્પમાં રહ્યો છે ત્યાં સુધી એ બહારમાં છે, એ શુભ ભાવમાં છે, શુભ રાગમાં છે, સ્વરૂપમાં જતો નથી. અહીંયા ગુરુદેવ સમજાવે છે કે ભાઈ જન્મવર્ણના અંતનો માર્ગ કોઈ જુદી જાતનો છે. શુભ ભાવ ગમે તેવા હોય એ બધા શુભ ભાવ વિકલ્પ સહિત છે, અને જ્યાં એ શુભ ભાવમાં અટક્યો છે તો એ વિકલ્પમાં જ અટક્યો છે, એ સ્વરૂપમાં જતો જ નથી. વિકલ્પ છે ત્યાં સુધી એ મનની દશામાં છે, ત્યાં સુધી એ મનની દશામાં છે. ત્યાંથી એને અંદરમાં પોતાના સ્વરૂપમાં જવાનું છે. જયશ્રીબેને જે કહ્યું છે ને કે ગુફાના દ્વાર સુધી એ વાહનમાં આવે અને પછી વાહનને છોડી અને ગુફામાં અંદર જાય, એટલે કે વિકલ્પ સહિત એ પોતે પોતાના સ્વરૂપમાં જવા માટેનો પુરુષાર્થ કરે છે ત્યારે એને વિકલ્પ હોય છે, છેલ્લે સુધી વિકલ્પ હોય છે. પણ પછી વિકલ્પ બહાર રહી જાય છે અને પોતે અંદરમાં ચાલે જાય છે, એટલે કોઈ પણ પ્રકારના શુદ્ધ ભાવ છે તે પણ વિકલ્પ સહિત છે. એમાં હું જ્ઞાયક છું, જ્ઞાયક છું, જ્ઞાયક છું એ ભાવ પણ શુદ્ધ ભાવ છે અને એ વાહન છે. એ વાહનને એને છોડવાનું છે, એ વાહનમાં એને ગુફાના દ્વાર સુધી આવવાનું છે, એટલે કે પોતાના સ્વરૂપ સુધી પહોંચવાનું છે. પણ પછી એ વાહનમાં એ અટકી જશે તો શું થશે? એટલે એવા શુભ ભાવ રૂપી વાહનને, જે વિકલ્પ સહિતની દશા છે, એને છોડીને અંદરમાં જવાનું છે. આ વાત અહીંયા તો સમજાવી છે. પણ એનો અર્થ એમ નથી કે એવા દ્રવ્ય સ્ત્રોતનો અભ્યાસ જ ન કરવો, એનો અર્થ એમ નથી કે નિશ્ચય રહેતી કહેવામાં આવેલી વાત છે એ નકામી છે, એમ કઈ અર્થ નથી કર્યો. એમ છોડવાની વાત નથી, પહેલા એ વાતને સમજવાની છે. ત્યારે તો નિશ્ચયથી જે સ્વરૂપ છે એને બરાબર યથાર્થ સમજવું પડશે, અને નિશ્ચયથી જયારે એ સ્વરૂપને સમજે છે ત્યારે એ વખતે વ્યવહાર નૈતિક જે કહેવામાં આવેલું છે એ પણ એ વખતે જાણેલું પ્રયોજનવાન છે એ વખતે, અને એમ કરીને નિશ્ચય નય દ્વારા જે કહેવામાં આવ્યું છે એની એને દ્રઢતા કરવાની છે. હવે એ દ્રઢતા થયા પછીથી એ નિશ્ચય નય નો જે વિકલ્પ છે ત્યાં હવે રોકાવાનું કોઈ કારણ રહેતું નથી. એટલે આચાર્ય ભગવાન એમ કહે છે કે હવે એવા વિકલ્પને તું છોડીને અંદરમાં જા. બહુ સરસ રીતે બધી વાત કરી છે, ખૂબ જ વ્યવસ્થિત વાત કરવામાં આવી છે, આખો માર્ગ ખૂબ સ્પષ્ટ કરી દેવામાં આવ્યો છે, અને ગુરુદેવે તો એનો ખૂબ વિસ્તાર કરીને આ વાતને સમજાવી છે કે કઈ રીતે કરવાનું છે, શું છોડવાનું છે, એ બહુ સ્પષ્ટ કર્યું છે. છતાંય જેને નથી સમજવું, જે ધ્યાન નથી આપતા, એકાગ્રતા પૂર્વક સાંભળતા નથી, ગુરુદેવના પ્રવચન સાંભળતા નથી, અરે ગુરુદેવના પ્રવચનની તો વાત ક્યાં રહી, પણ અહીંયા સ્વાધ્યાયમાં આટલી સરળ વાત છે એમાં બાજુમાં કંઈક ચાલુ કરીને બેસી જાય છે અને સ્વાધ્યાય કરે છે, તેનો તો શું પછી અર્થ છે? એકાગ્રતા જ નથી તો પછી શું થશે? આવું શાસ્ત્ર, અમૂલ્ય શાસ્ત્ર, ક્યારેય પૂર્વે એનો અભ્યાસ આપણે કર્યો નથી, એનું વાંચન ચાલતું હોય ને એ વખતે વળી બીજા વિચારો, અરે પ્રભુ ક્યાં જવું છે તારે? ગુરુદેવ શું કહે છે કે ભાઈ જન્મ મરણના અંતનો માર્ગ કઈ જુદી જાતનો છે, કે દયાદાનના વિકલ્પથી પુણ્યનો બંધ થાય છે પણ એનાથી કઈ ભવિષ્યના કર્મનો ક્ષય થશે એમ કોઈ માને તો એ મિથ્યા માન્યતા છે, મિથ્યા અભિપ્રાય છે પ્રભુ, એનાથી તો બંધ થાય છે. અને આ પૂર્વે કોઈ એવા પુણ્યના બંધને કારણે આ અનુકૂળતાઓ મળી છે, આ સંયોગો પ્રાપ્ત થયા છે, તો હવે એનો ઉપયોગ કરી લે ને. હવે કેટલો સમય તારી પાસે રહ્યો છે? ક્યાં 200-500 વર્ષનો તારી પાસે સમય છે? જે 5-25 વર્ષ બાકી રહ્યા છે એને તું તારા સ્વરૂપની પ્રાપ્તિ માટે નહીં રાખે, એમાં એનો ઉપયોગ નહીં કરે તો પછી શું થશે? આવી અમૂલ્ય તક ફરી ફરીને આવતી નથી. ગુરુદેવ એવી વાત તો આપણને વારંવાર સમજાવે છે કે ભાઈ ભવિષ્યમાં કર્મનો ક્ષય કે આ બધું તું સુભાવ દ્વારા માનતો હોય તો એ માન્યતા તારી મિથ્યા છે, એને લીધે થઈ અને એમ તને ધર્મની પ્રાપ્તિ નહીં થાય. આત્મા મોહ રહીત ચૈતન્ય મૂર્તિ ભગવાન છે એવા નિશ્ચય નયના પક્ષમાં જે ઉભો છે એને પણ અહીંયા તો આગળ વધવાનું કહે છે કે ભાઈ હવે તારું કે ત્યાં નિશ્ચય નયથી જે જાણવાનું હતું એ જાણવાનું પ્રયોજન પૂરું થયું, તે દ્રઢતા કરી લીધી છે, એટલે હવે તું એવા સ્વરૂપમાં જા, જેવો નિર્ણય તારે કરવાનો હતો એવો નિર્ણય થયો છે તો હવે એવા સ્વરૂપમાં જા, તું વિકલ્પમાં ઉભો નહીં રહી જા. એ વિકલ્પ એ સ્વભાવ છે, એ બંધનું કારણ છે, એ મુક્તિનું કારણ નથી. કેટલું બધું સ્પષ્ટ કર્યું છે ગુરુદેવ અહીંયા કહે છે કે જો કોઈ મહાવ્રત આદિ અંગીકાર કરે અને તેની બાહ્ય ક્રિયાના વિકલ્પ રાગ મારા છે અને એનાથી મારું કલ્યાણ થશે એમ માને તો એ મિથ્યા દ્રષ્ટિ છે. આ સ્થૂળ વાત થઈ અને અહીંયા સૂક્ષ્મ રાગની વાત કરે છે કે સૂક્ષ્મ રાગને પણ છોડ, નિશ્ચય નહીં નો જે રાગ છે એ સૂક્ષ્મ રાગ છે એને પણ છોડ. અહીં સૂક્ષ્મ રાગ છે તે છોડવાની વાત કરે છે. હું એક અભેદ આત્મા છું, મૂળ રહિત છું, એવો જે વિકલ્પ થાય તે રાગ છે, તે લય પક્ષ છે અને તે બંધનું કારણ છે, એ સ્વભાવ છે કે બંધનું કારણ છે, જન્મ મરણની સંતતિને વધારનાર છે, એને લીધે થઈને તો ભવના ભ્રમણ કરવા પડશે. એટલે એવા નય પક્ષને, એવા વિકલ્પને, એવા રાગને તું છોડ. એટલે બધા જ નય પક્ષને છોડીને જેવું ચૈતન્ય સ્વરૂપ છે એવા સ્વરૂપમાં તું જા, એનો અનુભવ કર. જે તત્વવેદી એટલે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્માને અનુભવનારા છે, એમણે એ બંને નયોના પક્ષને છોડ્યા છે, એટલે બંને નયોના પક્ષપાત રહિત થયા છે, અને બંને નયોના પક્ષપાત નો જેમણે ત્યાગ કર્યો છે તે ચિત્ત સ્વરૂપ ભગવાન આત્માને જેવો છે તેવો જ ચિત્ત સ્વરૂપ જ અનુભવે છે, અને એનું નામ સમ્યક દર્શન અને ધર્મ છે. બાકી તો આ મંદિરો બનાવે, ઉત્સવો ઉજવે, વરઘોડા કાઢે, બધા કરે, પણ એ કઈ ધર્મ નથી. હવે કળશ 72 લઈએ. કળશ 72 ની અંદર જે બે નય લીધા છે એમાં એક નય એવો છે કે રક્ત જીવ રક્ત છે એટલે કે રાગી છે, એવો એક નય પક્ષ છે, અને બીજો નય પક્ષ છે એમાં એ રક્ત નથી, જીવ રાગી નથી, એવો બીજો નય પક્ષ છે. એ બંને નય પક્ષને તત્વવેદી છે તે છોડે છે અને હંમેશા નિરંતર પોતાના ચિત્ત સ્વરૂપ ને અનુભવે છે. ગુરુદેવ અહીંયા સમજાવે છે પાના નંબર 300 ઉપર 5મા પેરેગ્રાફમાં કે હું અરાગી છું એવો જે વિકલ્પ તેનાથી રહિત થઈને તત્વવેદી પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપને વેદે છે. હું અરાગી છું એવો જે વિકલ્પ, જો રાગી છું એ તો વાત જ રહેતી નથી, હું રાગી છું એ તો વાત જ નહીં, પણ હું અરાગી છું એવો જે વિકલ્પ તેનાથી પણ રહિત થઈને તત્વવેદી પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપને વેદે છે. ગુરુદેવ તો એમ કે છે કે હું અરાગી છું એવો જે વિકલ્પ છે એ તો દુઃખરૂપ છે, કેમ કે વિકલ્પ છે ને, વિકલ્પ છે એટલે આત્મ પ્રદેશોનું કંપન થાય છે, એટલે દુઃખરૂપ છે. એવા વિકલ્પથી ઘટી જઈ જે ત્રિકાળ સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન આત્માને વેદે છે, અનુભવે છે, તે સંકિતી ધર્મી છે. અહીંયા એક સરસ વાત મૂકી છે, આપણે એ પણ લઈએ કે સમ્યક જ્ઞાન દીપિકામાં બહુ સરસ વાત કરી છે. વિશ્વમાં 6 દ્રવ્ય છે, તેનાથી ભિન્ન ભગવાન આત્મા સપ્તમ દ્રવ્ય જ છે. સમ્યક જ્ઞાન દીપિકાની અંદર આ વાત એવી રીતે કરવામાં આવી છે. 6 પ્રકારના દ્રવ્યો ભગવાને જોયા, અને એ 6 પ્રકારના બધા જ દ્રવ્યોથી જુદો પોતે ભગવાન આત્મા છે એ 7મો, એમ કરીને બધાથી જુદો પડે છે. એમ કે જગતમાં 6 દ્રવ્યો છે, એનાથી ભિન્ન હું સપ્તમ દ્રવ્ય છું, આવા વિકલ્પના પક્ષને છોડીને પોતાના નિર્મળ આનંદ સ્વરૂપનો અનુભવ કરવો, એનું નામ સમ્યક દર્શન છે. આ તો પોતે ભિન્ન કઈ રીતે થવું એની એક રીત બતાવી કે આ 6 દ્રવ્યો છે એનાથી પણ જુદો હું 7મો એવું હું સપ્તમ દ્રવ્ય છું, એ દ્રઢતા કરવી છે ત્યારે એક એવો વિકલ્પ છે, અને એ દ્રઢતા થઈ જાય છે પછી એવો વિકલ્પનો કોઈ અર્થ નથી. એટલે કહે છે કે એવા વિકલ્પને પણ છોડીને, એવા વિકલ્પના પક્ષને છોડીને પોતાના નિર્મળ આનંદ સ્વરૂપનો અનુભવ કરવો. હું ભિન્ન છું એટલે એવા વિકલ્પમાં રહેવાથી ભિન્ન થવાતું નથી, હું આ 6 પ્રકારના દ્રવ્યોથી ભિન્ન સપ્તમ દ્રવ્ય છું એવા વિકલ્પ માત્રથી પોતે એનાથી ભેદ જ્ઞાન કરીને ભિન્ન થઈ શકતો નથી, એ તો વિકલ્પ રૂપે જ છે, એ દ્રઢતા કરવાની છે, એ માન્યતામાં લેવાનું છે, અને પછી પુરુષાર્થ કેવો કરવાનો છે, એનાથી ભિન્ન પડવાનો પુરુષાર્થ કરવાનો છે. જગતના બધા જ પદાર્થોથી પોતે જુદો ભિન્ન છે એવી ભિન્નતાનો અનુભવ કરવાનો છે. એવા ભેદ જ્ઞાનનો અનુભવ ક્યારે થાય છે કે નિર્વિકલ્પ ધ્યાનમાં એને એવો અનુભવ થાય છે, અને એ સાચો અનુભવ છે, ત્યારે ખરેખર સાચા અર્થમાં એને ભેદ જ્ઞાન વર્તે છે, જુદો પડે છે. આપણે અગાઉ સમયસર ગાથા 49 ની ટીકામાં પણ અવ્યક્તના 6 બોલ કર્યા છે. સમ્યક જ્ઞાન દીપિકામાં તેના પ્રથમ બોલનો આમ અર્થ કર્યો છે, 6 દ્રવ્ય સ્વરૂપ લોક જ્ઞેય છે, 6 દ્રવ્ય સ્વરૂપ આ લોક, આખો લોક જેમાં 6 દ્રવ્યો રહ્યા છે એવો આ લોક, એ આખો લોક જ્ઞેય છે અને તે વ્યક્ત છે. અને એ આખા લોક થી, એ 6 દ્રવ્યોથી, બધાથી ભિન્ન પોતે ભગવાન આત્મા સપ્તમ દ્રવ્ય છે, તે અવ્યક્ત છે, પોતે અવ્યક્ત છે. એટલે કે આ એક બાજુ આ બધું છે અને એનાથી જુદો પોતે ભગવાન આત્મા છે. ઘણી વખત આને સમજાવવા માટે ગુરુદેવ એમ કહે છે કે એક તરફ ગામ અને બીજી તરફ રામ, અથવા તો એમ કહે કે એક તરફ રાજા અને બીજી તરફ આખું ગામ. એક તરફ પોતે અવ્યક્ત ભગવાન આત્મા અને બીજી તરફ આ 6 દ્રવ્ય સ્વરૂપ આખો લોક, જે એને માટે જ્ઞેય છે. બહુ સરસ વાત મૂકી છે. વ્યવહાર કરતા કરતા નિશ્ચય થશે એવી ઊંધી માન્યતામાં જે હજી રાચી રહ્યા છે, એ તો આ નિર્વિકલ્પ ધ્યાનની અંદર પોતાના સ્વરૂપની પ્રાપ્તિના પુરુષાર્થથી જોજન દૂર રહી ગયા છે. એ તો હજી મિથ્યા માન્યતામાં જ રહ્યા છે. જીવ અરાગી છે એ વાત તો સાચી છે, સત્યાર્થ છે, પણ એવો અંદર વિકલ્પ ઉઠવો એ પણ રાગ છે. ધર્મી જીવ આવા બંને પક્ષપાતથી રહિત છે, તેને ચિત્ત સ્વરૂપ જીવ નિરંતર સ્વરૂપ જ અનુભવાય છે. આગળ ૭૩ ની વાત લઈએ. ૭૩ માં બે નય કયા કયા? કે જીવ દ્વેષી છે, દુષ્ટ. જીવ દ્વેષી છે એવો એક નય પક્ષ છે, અને અજ્ઞાની કહે છે કે જીવ દ્વેષ વાળો છે. પર્યાયમાં જીવ દ્વેષી છે ને, પર્યાયમાં જીવ દ્વેષી થાય છે ને, એવો થતો દેખાય છે ને, એટલે એ વ્યવહાર નયનો પક્ષ છે. એટલે એવા બંને પક્ષથી જે રહિત થયો છે એવો જ્ઞાની પોતે પોતાના સ્વરૂપને અનુભવે છે. જે સંકિતિ છે તેને હું દ્વેષી છું કે દ્વેષી નથી, સંકિતિ છે તેને હું દ્વેષી છું કે દ્વેષી નથી, એવા નય પક્ષના વિકલ્પ છૂટી જાય છે. એ તો નિરંતર પોતાના શુદ્ધ ચિત્ત સ્વરૂપ દ્રવ્યને ચિત્ત સ્વરૂપ જ અનુભવે છે, જ્ઞાન સ્વરૂપ જ અનુભવે છે. જેવું જ્ઞાન સ્વરૂપ આત્માનું છે તેવા સ્વરૂપને જ તે અનુભવે છે. આ જ અનાદિનો માર્ગ છે અને અનંત તીર્થંકરો થયા એમણે આ જ વાત કહી છે. વર્તમાનમાં કર્મપિતા શ્રી સિમંદર ભગવાન મહાવીર ક્ષેત્રમાં બિરાજે છે. ગણધરો અને ઇન્દ્રોની સભામાં ઓમકાર ધ્વનિ દ્વારા તેઓ આ જ વાત કહે છે. ભગવાન કુનકુંદાચાર્ય મહાવીરમાં ગયા હતા, ત્યાંથી જે વાત તે લાવ્યા તે આ વાત છે, આ પરમ સત્ય વાત છે. કળશ 74 માં અહીંયા કહે છે, એક નય પક્ષ એવો છે કે જીવ કરતા છે. જીવ કરતા છે એવો એક નવો પક્ષ છે. જીવ રાગનો વ્યવહારનો કરતા છે એવો વ્યવહાર નયનો પક્ષ છે. શુભરાગનો જે વિકલ્પ ઉઠે છે તેનો હું કરતા છું એમ વ્યવહાર નય વાળા ના પક્ષ વાળો કહે છે. અને બીજો નય એવો છે કે જીવ કરતા નથી એવો બીજા નયનો પક્ષ છે. નિશ્ચય નય પક્ષમાં ઉભો છે તે કહે છે કે જીવ કરતા નથી, જીવ રાગનો કરતા નથી. એ વાત તો યથાર્થ છે, પણ આવો જે વિકલ્પ છે તે નય પક્ષ છે. રાગ છે, આ જે વિકલ્પ છે તે રાગ છે અને બંધનું કારણ છે. હું રાગનો કરતા નથી, હું પરભાવનો કરતા નથી, હું પર પદાર્થોની પર્યાયને બદલનારો કરતા નથી, એ વાત તો પરમ સત્ય જ છે. પણ જેને એવો વિકલ્પ રહ્યો છે કે હું અથવા તો જીવ રાગનો કરતા નથી એવા વિકલ્પમાં એ અટવાઈ રહ્યો છે, ત્યાં સુધી એને સ્વરૂપનો અનુભવ થતો નથી. ભગવાન આત્મા પરદ્રવ્યનો તો કરતા છે જ નહીં, આ તો પરમ સત્ય વાત છે. પણ દયાદાનના જે વિકલ્પો થાય, શુભ ભાવ છે, તેનો પણ જીવ કરતા છે એમ માને છે, એ વ્યવહાર નયનું કથન છે એને વ્યવહાર નયનો પક્ષ છે અને અજ્ઞાન ભાવ છે. ત્યારે વળી બીજો એમ પક્ષ છે કે આત્મા જ્ઞાન સ્વરૂપ સ્વભાવ ભાવરૂપ વસ્તુ છે તે રાગનો કરતા નથી, તો એ પણ નિશ્ચય નયનું કથન છે, છતાં પણ એ વિકલ્પ છે અને એટલા માટે એને રાગ છે એમ કહ્યું અને એ બંધનું કારણ છે. જીવ અકર્તા છે એ તો સત્ય છે, પણ એવો વિકલ્પ છે કે શુભ ભાવ છે એ રાગ છે. જ્યાં સુધી એ દ્રગસ્વરૂપનો અભ્યાસ કરે છે ત્યાં સુધી એને દ્રઢતા કરવા માટે આખો કર્તા કર્મ અધિકાર બરાબર સમજવાનો છે અને એમાંથી જ એને અકર્તા ભાવને બરાબર સમજવાનો છે અને એવી જ એને દ્રઢતા કરવાની છે. પણ એ બધી દ્રઢતા કર્યા પછીથી માત્ર એને ગોખ્યા કરશે તો કામ નહીં થાય. એમાં ને એમાં એ પંડિતાઈ કર્યા કરશે અકર્તા ભાવની, તો એમાં કઈ વળવાનું નથી. એને સાચા અર્થમાં અકર્તા ભાવને આત્મસાત કરવાનો છે કે ખરેખર એ અકર્તા છે, એટલે કે વિકલ્પોનો પણ કરતા નથી એમ કરીને વિકલ્પોને એને છોડવાના છે. કોઈ પણ વિકલ્પ આવે છે કે હું અકર્તા છું એવો વિકલ્પ, એનો પણ એ કરતા નથી. બહુ સમજવા જેવું છે પ્રભુ આમાં. અકર્તા, અકર્તા વિશે આપણે ઘણી વાર વાત કરી છે કે ભગવાન આત્મા એક તણખલાના બે ટુકડા પણ કરી શકતો નથી, એ કંઈ કરતો નથી, એ માત્ર જ્ઞાતા જ છે, જ્ઞાન કરવા વાળો છે, એ કરતા છે જ નહીં, પરનો તો કરતા કોઈ રીતે નથી, પણ પોતાના વિભાવ ભાવનો પણ એ કરતા નિશ્ચય નહીંથી નથી. કેમ કે આત્મામાં એવા કોઈ ગુણ નથી જેને લીધે થઈને એને વિભાવ ભાવ થાય. આ વાત આપણે ઘણી વાર કરી છે અને કર્તા કર્મ અધિકારની અંદર આપણે મુખ્યતા એ જ રહી છે કે આત્માના અકર્તા ભાવને આપણે સમજીએ. આત્માનો અકર્તા ભાવ તો બરાબર સમજવાનો છે, અકર્તા ભાવને સમજ્યા વિના એ ભેદ જ્ઞાન પણ નહીં કરી શકે અને સ્વરૂપમાં પણ નહીં દઈ શકે. સાનુભૂતિના પુરુષાર્થની અંદર આપણે ભેદ જ્ઞાનની વાત કરી હતી અને અકર્તા ભાવની વાત કરી હતી અને આત્માનું કેવું સ્વરૂપ છે એની વાત કરી હતી ને એ પછીથી કેમ સાનુભૂતિ નો પુરુષાર્થ આગળ કરવો એ આખો ક્રમ હતો. એટલે અકર્તા ભાવ તો બહુ મોટી વસ્તુ છે, અકર્તા ભાવને તો બરાબર જેમ છે તેમ સમજવાનો છે અને હજી પણ આ ખાસ શાસ્ત્રમાંથી આ કર્તા કર્મ અધિકાર પૂરો થયા પછી પણ ઘણી જગ્યાએ એ વાત આવવાની જ છે. એટલે દ્રવ્ય સ્વરૂપનો અભ્યાસ કરી અને દ્રઢતા એ કરવાની છે. પણ અહીંયા તો આચાર્ય ભગવાનનું કહેવું એમ છે કે એ દ્રઢતા લાવ્યા પછીથી એ ભાવે પરિણમવાનું છે. અકર્તા ભાવ ની દ્રઢતા થઈ ગઈ છે તો પછી એવા ભાવે પરિણમવું કે અકર્તા ભાવે પરિણમવું, કોઈ વિકલ્પ ના કરતા ન થવું, એક વિકલ્પ માત્ર ના પણ કરતા ન થવું, એક વિકલ્પ માત્ર પણ મારો હોય નહીં, એવા ભાવે પરિણમીએ ત્યારે સાચા અર્થમાં અકર્તા ભાવને આપણે આત્મસાત કર્યો કહેવાય અને એમ થશે તો જ પોતે પોતાના સ્વરૂપમાં જઈ શકશે. બહુ સરસ વાત મૂકી છે પ્રભુ. આમાં નિશ્ચય આભાસી ક્યાંથી થવાય? કેટલાક લોકો મૂર્ખાઈ ભરી વાત કરે છે કે સમયસાર વાંચીને નિશ્ચય આભાસી થઈ જાય. નિશ્ચય આભાસી સમયસાર વાંચીને નથી થતા, પણ સમયસાર ને સમજતા નથી, થોડું અડધું પડધું એમાંથી કંઈક વાત ને ઉપાડે છે કે એનો અભ્યાસ નથી કરતા, માટે નિશ્ચય આભાસી થાય છે. કોઈક સમયસારની કોઈક વાત કરતું હોય એમાંથી એ વખતે એટલી વાત સાંભળીને પછી તો ક્યાંય પોતે ગુમ થઈ ગયા અને કેટલાય દિવસો સુધી સમયસારના સ્વાધ્યાયમાં આવ્યા ન હોય અને પછી એ કોઈ પણ પ્રકારે વાત કરે એ નિશ્ચય આભાસી થાય છે. પણ જે નિયમિત સમયસારમાં સ્વાધ્યાય કરી રહ્યા છે એને તો નિશ્ચય આભાસી થવાનો કોઈ ડર રાખવાની જરૂર જ નથી, નિશ્ચય આભાસી થવાય જ નહીં. ડગલે ને પગલે આચાર્ય ભગવાને એ વાત કરી જ છે. અહીંયા પણ જો આ જ વાત કરી છે કે ભાઈ તું નિશ્ચય આભાસી ક્યાંથી થવાનો છે, તું કોઈ પણ પ્રકારે તું નિશ્ચયની વાતને પકડીને બેસીશ તો નિશ્ચય આભાસી થવાનો પ્રશ્ન ઉપસ્થિત થશે ને. અહીંયા તો કહે છે કે તું એવા વિકલ્પને પણ છોડ. આટલી બધી વખત તો કહ્યું કે કોઈ પણ વિકલ્પ છે નિશ્ચયનો વિકલ્પ છે એને પણ છોડ, તો પછી નિશ્ચય આભાસી ક્યાંથી થશે? નિશ્ચય આભાસી તો એ થાય છે કે જે એકાગ્રતાપૂર્વક સમયસારનો અભ્યાસ નથી કરતા, જે નિયમિત સમયસારનો અભ્યાસ કરે છે, જેને અંદરમાં લાગી ગઈ છે કે સમયસારનો અભ્યાસ આ જીવનમાં સર્વોત્કૃષ્ટ કાર્ય છે, એના સિવાય બીજું કંઈ કરવા જેવું નથી, એને તો કોઈ ડર જ નથી અને એ તો જરૂરથી પોતાના સ્વરૂપને પામવાના જ છે, એને કોઈ નિશ્ચય આભાસી પણ થવાનું જ નથી.
જેમ છે તેમ જો સમયસારને સમજવામાં આવે અને સમ્યક દર્શન ન થાય એમ બને જ નહીં. ગુરુદેવે કહ્યું છે ને કે આ તો અશરીરી થવાનું શાસ્ત્ર છે, સિદ્ધ થવાનું શાસ્ત્ર છે. પ્રભુ મુનિઓ પણ સિદ્ધ થવા માટે આ જ શાસ્ત્ર નો આધાર લઈ અને પુરુષાર્થ કરે છે. એમાં જે વાત આવી છે એ જ વાતને જે સમ્યક દ્રષ્ટિ નથી થયો એને એનો આધાર લઈ અને સમ્યક દર્શન પ્રગટ કરવાનું છે. જે સમ્યક દ્રષ્ટિ થયો છે એને એમાં ચારિત્રનો પુરુષાર્થ કરવાનો છે. એટલે મૂળ વાત તો આ જ છે. તો અહીંયા આગળ કહે છે પાન નંબર 302 ઉપર ગુરુદેવ કે ભાઈ, બહારની વાતમાં કાંઈ સાર નથી. લોકો ભલે બહારની ક્રિયાથી વ્યવહારના વિકલ્પોથી રાજી થાય પરંતુ એથી ભવનો અંત નહીં આવે. સંતિમાં જ ભવનો અંત કરવાની તાકાત પ્રગટે છે. સમ્યક દર્શન પ્રગટ કરવું બસ એકમાત્ર ધ્યેય છે, બીજું કઈ ધ્યેય નથી. ગુરુદેવે તો એ પ્રગટ કર્યું હતું પણ બધા એમની સામે સભામાં બેઠેલા જે છે બધાને માટે એમને અંતરમાં એ જ ભાવ હતો કે બધા સમ્યક દર્શન પ્રગટ કરો, બધા ભગવાન થાઓ, બધા ભગવાન છો, બધા ભગવાન થાઓ. વર્ષો સુધી આ કરુણા એમના અંતરમાં રહી. ગુરુદેવ કહે છે વ્યવહારનો પક્ષ હો કે નિશ્ચયનો પક્ષ હો, બંને વિકલ્પ છે, ઉદય ભાવ છે, સંસાર ભાવ છે, આત્મા એનાથી ભિન્ન ચીજ છે. તત્વવેદી જ્ઞાની સમ્યક દ્રષ્ટિ ધર્મી જીવ પક્ષપાત રહિત થઈને, વિકલ્પોના પક્ષપાતથી રહિત થઈને નિરંતર હંમેશા પોતાના ચૈતન્ય સ્વરૂપને ચૈતન્ય રૂપે જ અનુભવે છે. અને આવો જ આ માર્ગ છે, આત્માને સ્પર્શે એવી વાત છે.
કળશ 75. આ કળશમાં એક ન્યાય એવો છે કે જીવ ભોગતા છે અને બીજો ન્યાય છે કે જીવ ભોગતા નથી. પહેલા આ નયને સમજીએ અને પછી આ બંને નયો સાથે રહેલ વિકલ્પને છોડીને પોતાના સ્વરૂપમાં જવાની વાતને સમજીએ. અહીંયા ગુરુદેવ સમજાવે છે કે જીવ ભોગતા છે એવો એક નયનો પક્ષ છે, જે વિકલ્પ ઉઠે તેનો જીવ ભોગતા છે એવો વ્યવહાર નયનો પક્ષ છે. જે વિકલ્પ ઉઠે તેનો જીવ ભોગતા છે એવો વ્યવહાર નયનો વિકલ્પ છે. વર્તમાન પર્યાયને જોનારનો આ વિકલ્પ છે કે જીવ ભોગતા છે. વ્યવહારનો નિષેધ તો પહેલેથી જ કરતા આવ્યા છીએ એટલે આ વાત તો વ્યવહાર નયનો વિષય હોવાથી નિષેધ કરવા લાયક છે. પરંતુ નિશ્ચય નયથી જે કહ્યું છે કે જીવ ભોગતા નથી એવા વિકલ્પનો પણ નિષેધ કરી અને પોતાના સ્વરૂપમાં જવાય છે. ખરેખર જીવ ભોગતા નથી, ભગવાન આત્મા રાગનો ભોગતા નથી, આનંદનો ભોગતા છે. આવો જે વિકલ્પ છે તે નિશ્ચય નયનો પક્ષ છે. ભગવાન આત્મા આનંદકંદ પ્રભુ અભોગતા છે એ તો સત્ય છે, પણ એવો જે વિકલ્પ છે તે રાગ છે, દુઃખરૂપ છે. એ વિકલ્પ એક સમયની પર્યાયમાં ભૂલ છે. એટલે જ્યાં સુધી એ વિકલ્પમાં રહ્યો છે ત્યાં સુધી એને અટકવાનું થાય છે અને એ વિકલ્પ સહિત છે તો એના આત્મપ્રદેશોનું કંપન થાય છે અને એ દુઃખરૂપ છે. એવા વિકલ્પને છોડીને એ જ્યારે પોતાના સ્વરૂપમાં જાય છે ત્યારે એને સહજ આનંદની પ્રાપ્તિ થાય છે. ગુરુદેવ અહીંયા કહે છે કે નિર્મળ આનંદનો નાથ, નિત્યાનંદ, સહજ આનંદ સ્વરૂપ, અખંડ, અભેદ, એકરૂપ ધ્રુવ વસ્તુ ભગવાન આત્મા છે. તેમાં હું ભોગતા છું કે ભોગતા નથી એવા વિકલ્પોનો અભાવ છે. બેમાંથી એક પણ પ્રકારના વિકલ્પ નથી. હું ભોગતા છું કે ભોગતા નથી એવા કોઈપણ વિકલ્પ ભગવાન આત્મામાં નથી. હું રાગનો ભોગતા નથી એવો વિકલ્પ પણ વસ્તુના સ્વરૂપમાં નથી. આવો ભગવાન આત્મા છે. અને આવી વાત સાંભળીને કોઈને એ વાત ન બેસે એટલે એને દુઃખ થાય, પણ શું કરીએ. કોઈ સત્ય વાતનું નિરૂપણ કરતા પ્રભુ તને દુઃખ લાગે તો અમારો તો કોઈ એવો ભાવ નથી. અહીં તો વસ્તુનું સ્વરૂપ જેવું છે તેવું સત્ય નિરૂપીએ છીએ. આ તો ભગવાન તારા હિતની વાત છે. આત્મા રાગનો કરતા છે એવો વિકલ્પ તને શોભતો નથી. તું ભગવાન આત્મા છો ને, તને એવો વિકલ્પ શોભતો નથી. અને અહીં તો કહે છે કે આત્મા રાગનો ભોગતા છે અને ભોગતા નથી એવા વિકલ્પ પણ તને શોભતા નથી. એ વિકલ્પ તારો શણગાર નથી, તું તો નિર્વિકલ્પ છો. વિકલ્પની દશા એ તારી દશા નહીં. શ્રીમદ રાજચંદ્રજીએ પણ કહ્યું છે ને કે સર્વ જીવ છે સિદ્ધ, જે સમજે તે થાય, બીજું કહીએ કેટલું, કર વિચારતો પામ. કર વિચારતો પામ એમ કહ્યું છે. વિચારનો અર્થ જ્ઞાન થાય છે, મતલબ કે જ્ઞાન કરે તો પામીશ, જેમ છે તેમ યથાર્થ જ્ઞાન કરીશ તો પામીશ, રાગ કરે તો પામીશ એમ ત્યાં કહ્યું નથી. આત્મસિદ્ધિમાં બહુ ઊંચી તત્વની વાત છે. અનાદિથી જીવ વિપરીત માન્યતા વડે દુઃખી થઈ રહ્યો છે. જો સાચી વાતને નહીં સ્વીકારે તો અનંતકાળ સુધી દુઃખી થશે. આ કોઈના અનાદરની કે તિરસ્કારની વાત નથી, એકલી કરુણાનો ભાવ છે. શ્રીમદજીએ કહ્યું છે ને કે કોઈ ક્રિયાજડ થઈ રહ્યા શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે જોઈ. જ્ઞાનીઓને અજ્ઞાનપણે વર્તતા જીવોને જોઈ કરુણા આવે છે, એમને તિરસ્કાર નથી આવતો. એટલે કરુણા કરી અને જેમ છે તેમ તત્વની વાતને સમજાવે છે. હવે કહે છે, જે તત્વવેદી પક્ષપાત રહિત છે તેને નિરંતર એટલે હંમેશા ચિત્ત સ્વરૂપ જીવ ચિત્ત સ્વરૂપ જ છે. જે સંકિતી ધર્મી જીવ છે તેને નિરંતર ચિત્ત સ્વરૂપ જીવ જેવો છે તેવો જ ચિત્ત સ્વરૂપે અનુભવાય છે. ભગવાન આત્મા જેવો જ્ઞાન આનંદ સ્વભાવી છે એવો જ ધર્મીને તો અનુભવમાં આવે છે. ક્યારે આવે છે? તો કે બધા વિકલ્પોથી એ પર થઈ અને પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરે છે, એના તરફ પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને ઢાળી દે છે, ત્યારે એને એવો અનુભવમાં આવે છે. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ.
સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાનમાં.